నిత్యం జాయంతి యోగిన కామద మోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవానయో మంగళం కుటుంబమే మంగళం కుల్కొండారి ఉజేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వామి భూత్యా చకాస్తే శ్రీ స్వభావాయ భవాయ సర్వభావ.
समय सार भगवान कुंकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति नौ स्वाध्याय अपने करी रहा छे. एमा अपने गाथा 50 थी 55 छ गाथा नौ स्वाध्याय एक साथ लीधो छे. एटले 50 थी 55 जे छ गाथा साथे आवी छे एनो स्वाध्याय अपने करी रहा छे. એમાં આપણે છઠ્ઠો બોલ કરી રહ્યા છીએ. પાંચ બોલ પૂરા કર્યા ત્યાર પછી છઠ્ઠો બોલ ચાલી રહ્યો છે. છઠ્ઠા બોલમાં આપણે પૂજ્ય ગુરુદેવે જે વાત કરી છે એમાંથી ઘણી વાત આપણે લીધી. છઠ્ઠો બોલ છે કે જે ઔદારિક વૈક્રિય આહારક તેજસ અથવા કારમણ શરીર છે તે બધું જીવને નથી, એ બધું જીવને નથી. અને એમાં ગુરુદેવે જે વાત કરી એ ખાસ કરીને વિશેષતાથી કારમણ શરીર વિશેની વાત કરી અને એમાં નિમિત્તની ઉપાદાનની વાત કરવામાં આવી. તે વખતના સ્વાધ્યાયમાં આપણે એ વાત લીધી કે ઉપાદાન છે એ જ બળવાન છે, નિમિત્ત ખરેખર કંઈ કરતું નથી. એટલે જ્યારે પોતે અનુભૂતિ કરી રહ્યો છે, આત્મા અનુભૂતિ કરી રહ્યો છે, એ કાળે ખરેખર કોઈ નિમિત્ત હોતા જ નથી. એ કાળે એ પોતે પોતાના સ્વરૂપને અનુભવી રહ્યો છે અને એ વખતે જે કંઈ નિમિત્ત છે એ બધાથી પોતે જુદો ભિન્ન પોતાને અનુભવાઈ રહ્યો છે. એટલે અનુભવના કાળમાં બીજું કંઈ એને છે જ નહીં. તીર્થંકર ભગવાનના સમસરણમાં બેઠો હોય અને તીર્થંકર ભગવાનના સમસરણમાં દિવ્ય ધ્વનિમાં સાંભળતા સાંભળતા અંદર ઊંડો ઉતરી જાય અને ત્યાર પછીથી પોતે પોતાના સ્વરૂપને સ્પર્શે અને જ્ઞાન દર્શનના ઉપયોગ ત્યાં ગૃહમાં ઢળી જાય અને પોતે પોતાને જ અનુભવે છે એવો અનુભૂતિનો કાળ હોય ત્યારે પણ એ વખતે પણ એને સામે બિરાજેલા તીર્થંકર ભગવાન જે છે એનાથી પોતાની જુદી અનુભૂતિ થાય છે એવો અહીંયા કહેવાનો આશય છે. એટલે નિમિત્તમાં જે તીર્થંકર ભગવાનની વાણી હતી, તીર્થંકર ભગવાન બિરાજતા હતા, એનાથી પણ જુદો પોતે પોતાને અનુભવે છે એટલે અનુભૂતિના કાળમાં એ કંઈ હોતું જ નથી, કોઈ વિકલ્પ પણ હોતા નથી. અનુભૂતિ લીધી છે એટલે પર્યાયની વાત કરી છે અને પર્યાય દ્વારા જુદું પાડવાનું અહીંયા લેવામાં આવ્યું છે. પર્યાય દ્વારા જુદું પાડવાનું કેમ લેવામાં આવ્યું હશે હવે એની આગળ વાત આવશે. એટલે આપણે થોડીક વાત હજી અહીંયા જે ગુરુદેવે કહી છે એમાંથી જ પહેલા લઈએ અને પછી આગળના બોલ ઉપર જઈએ. અહીંયા પ્રવચન રત્નાકરની અંદર ભાગ ત્રીજામાં પાના નંબર 95 પ્રવચન રત્નાકર ભાગ ત્રીજો એમાં પાનું 95 એમાં વ્યવહાર નહીં સી રીતે પ્રયોજનવાન છે એવો પ્રશ્ન લઈ અને એની સ્પષ્ટતા રૂપે જે વાત કરી છે એ લઈએ છીએ. આપણે એમાં અહીંયા કહે છે કે એ જાણવો છે તે પ્રયોજનવાન છે, વ્યવહારને જાણેલો પ્રયોજનવાન છે. અને 12મી ગાથાની ટીકામાં પણ એ વાત આવી છે કે વ્યવહારને જાણેલો પ્રયોજનવાન છે. નિશ્ચય સ્વભાવનો આશ્રય થતા સ્વાનુભૂતિ પ્રગટ થાય છે. સ્વનો અનુભવ શુદ્ધ સ્વભાવના આશ્રય થાય એટલે શુદ્ધ નયનો વિષય જે ભગવાન આત્મા ત્રિકાળિક નાયક એનો આશ્રય કરતા એ સ્વનો અનુભવ થાય છે, સ્વાનુભૂતિ પ્રગટ થાય છે અને એ જ સમ્યક દર્શન છે, એ નિર્મળ પર્યાય છે. છતાં એ પર્યાયમાં અપૂર્ણતા અને રાગનો અશુદ્ધતાનો ભાગ તીતે કાળે હોય છે તેને તીતે કાળે જાણવો એટલે તદાત્વે પ્રયોજનવાન છે. આપણે 12મી ગાથામાં આ વાત એ રીતે આવી હતી, સોનાનું એમાં દ્રષ્ટાંત લેવામાં આવ્યું હતું કે સોનાની ઓર, સોનું જે નીકળે છે ખાણમાંથી, એ માટી સહિત હોય છે, એને તપાવતા એ શુદ્ધ સોનું જ્યારે થાય છે, તો એ વચમાં જ્યારથી શરૂ કરીને શુદ્ધ કરવા માટેની પ્રક્રિયા કરે છે, તો જ્યાંથી તપાવવાનું શરૂ કરે છે ત્યાંથી એ પૂર્ણ શુદ્ધ થાય ત્યાં સુધીની એની અવસ્થાઓ ઘણી બદલાય છે. એ અવસ્થાઓ, જુદી જુદી અવસ્થાઓ બદલાય છે, તે જ અવસ્થાઓ જાણવી જોઈએ. એ અવસ્થાને જો જાણવામાં નહીં આવે તો એને ખ્યાલ નહીં આવે કે એ શુદ્ધ સોનું છે કે નથી, કે પોતે પોતાનું લક્ષ્ય સિદ્ધ કર્યું છે એવું ક્યારે ખ્યાલમાં આવે. એને ખ્યાલમાં એમ હોય કે હજી આ અશુદ્ધ છે, આમાં આટલી અશુદ્ધિ છે ને આટલી શુદ્ધ છે, અત્યારે હવે એમ કે 50% શુદ્ધિ ને 50% અશુદ્ધિ છે, પછી આગળ વધતા શુદ્ધિ વધી 60% શુદ્ધિ થઈ, 40% અશુદ્ધિ છે, પછી 75% શુદ્ધિ છે ને 25% જ અશુદ્ધિ છે, પછી આગળ વધતા 90% અશુદ્ધિ છે ને 10% જ અશુદ્ધિ છે. એવી સોનાની એ બધી જ પર્યાય કે જયારે તાપ આપી રહ્યો છે ત્યારે એને જો ખ્યાલમાં છે તો એ આગળ વધારે તપાવશે અને વધારે તપાવતા પૂર્ણ શુદ્ધિ થશે ત્યાં સુધી એનો પુરુષાર્થ, એટલે એ તપાવવાનું એનું ચાલુ રહેશે. એટલે આ જાણવું, શુદ્ધિ અને અશુદ્ધિ કેટલા અંશે છે એવું જાણવું, એ વ્યવહાર, એટલે એવું જાણવાનો જે વ્યવહાર છે એ આ રીતે પ્રયોજનવાન છે. જો એ જાણશે નહીં, એને જો જાણશે નહીં તો એને ખ્યાલ કેવી રીતે આવશે કે પોતાનો પુરુષાર્થ ક્યાં સુધી લઈ જવાનો છે. એ દ્રષ્ટાંત દ્વારા એમ સમજાવવામાં આવ્યું કે જીવને સમ્યક દર્શન થાય છે ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે અને કેવળ જ્ઞાન પ્રગટ કરે છે કે એની પૂર્ણતા છે. પછી જે અઘાતી કર્મ ચાર રહ્યા એમાં એને કોઈ વિશેષ પુરુષાર્થ કરવાનો હોતો નથી, એટલે ત્યાં સુધીનો એનો પુરુષાર્થ એ 12મા ગુણસ્થાને આવે અને શુક્લ ધ્યાન પ્રગટ કરે, એટલે પછી 13મું ગુણસ્થાન સર્વજ્ઞનું એ આવે છે, એટલે સયોગી કેવળી. તો એ ત્યાં સુધી પહોંચે તો એ દરમિયાનમાં જે જે બીજી અવસ્થાઓ વચમાં આવી, એ પુરુષાર્થ વખતમાં જે જે અવસ્થાઓ એની થઈ, એ બધી એને જાણવી તો પડશે ને, તો જ એને ખ્યાલ આવશે ને પોતે ક્યાં છે, અને એ પ્રમાણે પુરુષાર્થ એનો વધશે ને. પણ એ જાણતો જ નથી તો પછી કયું ગુણસ્થાન કઈ રીતે કેટલી, એ બધી વસ્તુ જે જાણે તો એને ખ્યાલ આવે કે પોતાનો કેટલો પુરુષાર્થ છે. ચોથે ગુણસ્થાને છે કે 5મે ગુણસ્થાને છે અને પોતાની અશુદ્ધિને નથી જાણતો, તો પછી એનો પુરુષાર્થ કઈ તરફ જશે. એટલે એ રીતે એ પ્રયોજન શું છે જાણવાનું, કે પોતાનામાં રહેલી અશુદ્ધિ દૂર કરવી છે, એવું પ્રયોજન છે. પણ એ જાણવું પડશે ને, એટલે એ રીતે જાણેલો પ્રયોજનવાન છે, નહીં કે એ આદરેલો પ્રયોજનવાન છે. એટલે એનો સ્વીકાર કરી અને એનો આશ્રય કરવો એમ વાત નથી, માત્ર જાણવો જોઈએ. એટલે વ્યવહાર નહીં છે તે જાણેલો પ્રયોજનવાન છે અને નિશ્ચય નહીં છે તે આદરેલો પ્રયોજનવાન છે, એ આ રીતે કહેવામાં આવ્યું છે, એ વાત અહીંયા કરી છે. અને એમાં તે કાળે, એટલે અશુદ્ધતાનો ભાગ જેટલો છે જે વખતે જેટલો છે તેટલો તે વખતે જાણેલો પ્રયોજનવાન, એની દશા પછી ઊંચી આવી ગઈ હોય ત્યાર પછીથી એ નીચી દશાને જાણવાનું કોઈ એને પ્રયોજનવાન હોતું નથી. તે કાળે એટલે એનો અર્થ એ થાય કે જે કાળે એની જેવી દશા છે એવી એને જાણવી, એ વ્યવહારને કહેવામાં આવ્યો છે, અને એવો વ્યવહાર એને પ્રયોજનવાન છે. એને પછી ચોથા ગુણસ્થાનને જાણવાની જરૂર રહેતી નથી, પોતાની દશા માં એ આગળ વધ્યો છે. પ્રતુષ્ઠ સંવેદન સહિત 7મા ગુણસ્થાને જે છે, અને 7મા ગુણસ્થાનના બીજા ભાગમાં છે અને શ્રેણી ચડી રહ્યો છે, 8મું 9મું 10મું ગુણસ્થાન છે, એ વખતે કંઈ એને ચોથા ગુણસ્થાનની એની દશાને કંઈ જાણવી એ પ્રયોજનવાન રહેતી નથી, કેમ કે એ ત્યાંથી આગળ નીકળી ગયો છે. પણ જે ગુણસ્થાને છે એ ગુણસ્થાન એનું જાણેલું પ્રયોજનવાન છે એમ અહીંયા કહેવાનો આશય છે. હવે એ બધા ધ્યાનમાં છે, એટલે ખરેખર જોવા જઈએ તો એ વખતે તો પોતે પોતાના સ્વરૂપનો જ અનુભવ કરે છે. 7મા ગુણસ્થાન સુધીની જે દશા છે એમાં તો એ 7મે 6ઠે થાય છે, એટલે એને એ ખ્યાલ તો આવે છે, વિકલ્પો 6ઠે હોય છે ત્યારે હોય છે. પણ ઊંડે ઊંડે જે એને પોતાને પણ ખ્યાલમાં ના આવે જેવો જે સુભરાગ પડ્યો છે એ બધી વાત એને ખ્યાલમાં છે, અને પછી પુરુષાર્થ એ રીતે ઉપાડે છે એટલે આઠમું નવમું દસમું ગુણસ્થાન જે છે એ તો ધ્યાનમાં જ છે, અને એ વખતે પહેલું શુક્લ ધ્યાન પ્રગટ થાય છે અને એ શ્રેણી ચડી જાય છે. તો અહીંયા એવા જાણેલા પ્રયોજનવાનનો અર્થ શું છે એ જરા આપણે સમજ્યા છીએ. અહીંયા કહે છે ગુરુદેવ કે તે સમયે તેને તે કાળે જાણવો એ પ્રયોજનવાન છે. જ્યાં સુધી પૂર્ણ શુદ્ધતા થાય નહીં ત્યાં સુધી પર્યાયમાં જે અશુદ્ધતાનો ભાગ છે તેને તે સમયે જાણવો એમ વ્યવહારને જાણેલો પ્રયોજનવાન છે. વ્યવહારનય છે, વ્યવહારનયનો વિષય પણ છે, પરંતુ વ્યવહારને જાણેલો પ્રયોજનવાન છે, આદરેલો નહીં. બહુ સ્પષ્ટ વાત આમાં કરી દીધી છે. નિમિત્તની વાત જયારે આવી એટલે આ બધી વાતનો અહીંયા પ્રકાશ કરવાની જરૂર પડી કે નિમિત્તથી થાય પ્રભુ, નિમિત્તથી કંઈ થતું નથી, નિમિત્ત એ વખતે હાજર હોય છે એટલું જ સમજવાનું છે. અને કૃપાળુદેવે જે વાત કરી છે એ વાત જે છે એ વખતની સ્થિતિની વાત નથી, પણ પ્રચંડી ન થવાય એટલે વ્યવહાર નહીંથી વાત કથન કરવામાં આવ્યા છે. પણ એનો અર્થ એમ ક્યારેય કૃપાળુદેવે કહ્યું નથી કે જ્યારે તમે ધ્યાનમાં છો, નિર્વિકલ્પ ધ્યાનની દશામાં હો ત્યારે પણ તમને એ નિમિત્તને કારણે જે ધ્યાન થાય છે એવું તેમણે કહ્યું નથી. અહીંયા આગળ વાત કરે છે કે ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે તે નિશ્ચય નયનો વિષય છે. જ્યારે પર્યાયમાં જે સાધકપણું છે, અપૂર્ણતા છે, અર્થાંત શુદ્ધતા તેમજ અશુદ્ધતાના અંશો છે, બંને વસ્તુ સાથે હોય. સાધકની દશાની અંદર સાધક ત્યારે જ કહેવાય, માત્ર અશુદ્ધિ હોય ત્યારે સાધક નથી કહેવાય. શુદ્ધતાના અંશ પ્રગટ ન કર્યા હોય ત્યાં સુધી એ સાધક કહેવાય નહીં. એટલે શુદ્ધતા તો છે પણ સાથે રહેલા અશુદ્ધતાના અંશ છે એ બધું પર્યાયમાં છે. મૂળ દ્રવ્ય તો શુદ્ધ છે, ત્રિકાળ એવું ને એવું શુદ્ધ છે, એ તો જયારે હજી સાધક નથી થયો, મિથ્યાત્વ સહિત છે, પહેલા પણ સ્થાનની દશા છે ત્યારે પણ એ તો એમ જ છે, એટલે એની અહીંયા વાત નથી. મૂળ દ્રવ્ય તો શુદ્ધ જ છે, એની અહીંયા વાત નથી, અહીંયા પર્યાયની વાત ચાલે છે. તો કે પર્યાયમાં એને શુદ્ધતા અને અશુદ્ધતા બંને એ વખતે રહી છે એટલે અશુદ્ધતાના પણ અંકો છે. એ બધો જે છે એ ખરેખર શું છે, વ્યવહારનયનો વિષય છે. નિશ્ચયનયનો વિષય એ બનતો નથી. નિશ્ચયનયનો વિષય તો શુદ્ધ નયથી જે ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે એ જ છે, અને એ આદરણીય છે, એ દ્રષ્ટિનો વિષય છે, ત્યાં જ દ્રષ્ટિ કરવાની છે, પુરુષાર્થ ત્યાં જ કરવાનો છે. એટલે એ વાત નક્કી છે, એમાં કોઈ ફેર નથી, એમાં કોઈ નિમિત્તની અપેક્ષા નથી. અને જ્યારે ત્યાં દ્રષ્ટિ થાય છે ત્યારે એ વખતે જે હાજર હોય એને નિમિત્ત કહેવાય. એ વખતે શાસ્ત્રનું વાંચન કરતા કરતા એ મંદિરમાં જવાયું હોય તો શાસ્ત્રને નિમિત્ત કહેવાય. એ વખતે સ્વાધ્યાય કરતા કરતા અંદરમાં જવાયું હોય તો એ સ્વાધ્યાય શાસ્ત્ર જે કંઈ છે એ બધાને નિમિત્ત કહેવામાં આવે. એ વખતે ઉપદેશક હોય સદગુરુ અને એમનો ઉપદેશ હોય અને ઉપદેશ દ્વારા અંદરમાં જવાયું હોય તો એને નિમિત્ત કહેવાય. પણ અંદરમાં જવાયું છે એ વાત મહત્વની છે, એ નિમિત્ત કયું અંદરમાં લઈ જતું નથી. નિમિત્ત કંઈ એમ અંદરમાં લઈ જતું હોય તો બધાને જ એવું સમ્યક દર્શન થવું જોઈએ, શુદ્ધ નિર્મળ પર્યાય થવી જોઈએ, પણ એમ તો થતું નથી. તીર્થંકર ભગવાનના સમુદ્રમાં કેટલા જીવો બિરાજે છે, કેટલા બધા, કે બધા સમ્યક દ્રષ્ટિ છે, કે બધા સમ્યક દર્શન પ્રાપ્ત કરી લે છે, એમ તો છે નહીં. સદગુરુનો ઉપદેશ ચાલતો હોય, એ વાણી આવતી હોય, એ વખતે પણ સામે હજારો લોકો બેઠા હોય, બધા જ એ વાતને બરાબર સાંભળે છે, એક ચિત્તથી સાંભળે છે, તે છતાંય જેને સમ્યક દર્શન થાય છે એને માટે એ વાણી નિમિત્ત કહેવાય, બીજાને માટે તો નિમિત્ત કહેવાતી નથી. શાસ્ત્ર પડ્યા છે, શાસ્ત્રોનો અભ્યાસ ઘણા લોકો કરે છે, પંડિતો પણ કરે છે, અને જેમને ફિલોસોફીમાં રસ છે એવા લોકો પણ કરે છે, પણ એથી કરીને એમને સમ્યક દર્શન બધાને થતું નથી, તો એ કંઈ એમને માટે નિમિત્ત બનતા નથી. એ નિમિત્ત બનતા નથી એટલે નિમિત્તની વ્યાખ્યા જરાક સમજીએ ને તો ખ્યાલ આવે કે જ્યારે કાર્ય થાય અને એ વખતે જે હાજર હોય એને નિમિત્ત કહેવામાં આવે. એમ નથી કે નિમિત્ત આવે એટલે કાર્ય થાય, એમ નથી. મૂળ આખી વસ્તુ જે છે એમાં ભેદ આ છે. ગુરુદેવે આ વાત બહાર લાવી છે કે નિમિત્ત એમ નથી મનાતું કે આ નિમિત્ત છે ને એ આવ્યું માટે કાર્ય થયું, એમ નથી, પણ જ્યારે જે કાર્ય થાય ત્યારે એ વખતે હાજર હોય એને નિમિત્ત કહેવામાં આવે. આટલી વાતને જો બરાબર સ્પષ્ટ કરી લઈએ, આ વાત આપણે ઘણીવાર કરી છે છતાં પણ એ વાતને સ્પષ્ટ કેટલાક લોકોને ન થવાને કારણે પ્રશ્નો થાય છે, કંઈ વાંધો નહીં, એ વારંવાર એ વાત આવશે અને એ વાત આવતા ધીરે ધીરે દ્રઢતા થઈ જશે. આજે પણ ફરી પાછી એ વાત લઈએ આપણે દ્રઢતા કરાવવા માટે કે ઘઉંનો લોટ છે, તકિયો છે, વેરણ છે, તાવડી છે, ચૂલો છે, બેન પણ હાજર છે બધા, બધું હાજર છે, બધા નિમિત્તો છે, તે છતાં રોટલી નથી થતી તો એ એક પણ નિમિત્ત કહેવાતું નથી. તો એ એક પણ નિમિત્ત કહેવાતું નથી. જો રોટલી થાય છે તો ઉપાદાન કારણ એ લોટ છે, અને લોટની પર્યાય જે છે પિંડ રૂપે હતી એમાંથી રોટલી રૂપે થઈ, એ પર્યાય બદલાઈ, એ કાર્ય થયું, અને એવું કાર્ય થયું એમાં પછી બધા નિમિત્ત કહેવામાં આવે. એ તકીઓ, વેલણ, તવી, પેલા બેન છે રોટલી કરનારા, એ બધા નિમિત્ત કહેવાય. પણ રોટલી થઈ જ નથી અને બધા જ બધી જ વસ્તુઓ પડી છે તો એને કોઈ નિમિત્ત કહેવાતું નથી. એટલે આ વાતને બરાબર યાદ રાખવી, જ્યારે કાર્ય થાય ત્યારે જે હાજર હોય એને નિમિત્ત કહેવામાં આવે. એટલે એ અપેક્ષાએ જોઈએ તો તમે કયા નિમિત્તનો આશ્રય કરવા જશો. નિમિત્તને છોડવા નહીં એવી વાત જ્યારે આવે ત્યારે કયા નિમિત્તને પકડશો, કયું નિમિત્ત લેશો. એટલે એમ નથી. પુરુષાર્થની દિશા સમજવી અને પુરુષાર્થની દિશા સમજી અને એ તરફ કરેલો જે પુરુષાર્થ છે એ વખતે તમને ઉચિત નિમિત્ત જ મળે. પુરુષાર્થ હોય એટલે ઉપાદાન કારણ તૈયાર હોય અને પુરુષાર્થ એ તરફનો થયો હોય ત્યારે નિમિત્તોનો કોઈ તોટો નથી. નિમિત્તો મળે 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 ને મળે જ છે. એટલે એમાં કૃપાળુ દેવે જે વાત કરી છે એ વાતને બરાબર સમજવી, એમાં માત્ર શબ્દાર્થ લેવો નહીં. અને અહીંયા તો વિશેષતાથી વાત તો એ કરેલી છે કે અહીંયા તો અનુભૂતિના કાળે આવા કોઈ નિમિત્ત નથી એમ વાત કરવામાં આવી છે. તો આ સ્પષ્ટતા પછી આપણે હવે આગળ અહીંયા લઈએ. જે ગુરુદેવે વાત કરી છે ઘણી મહત્વની છે. એમાં કહે છે કે સાધકપણું, એ સાધકપણું કેવું છે, એ અપૂર્ણ દશા છે એટલે એ પર્યાય છે. એની અંદર શુદ્ધતા અને અશુદ્ધતાના અંશો છે અને એ બધો એ વ્યવહાર નયનો વિષય છે. નિશ્ચય નયનો વિષય તો ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય છે એ જ છે. એટલે તેને તે કાળે જાણેલો પ્રયોજનવાન છે. જેટલી અશુદ્ધિ છે એ જાણવી જરૂરી છે, કેમ કે એ દૂર કરવી છે એટલા માટે. પણ અશુદ્ધિ આદરેલી પ્રયોજનવાન નથી. અશુદ્ધિનો આશ્રય કરવો એ પ્રયોજનવાન નથી. એટલે શુભભાવમાં રહેવું એ કંઈ પ્રયોજનભૂત નથી. પણ એવો શુભભાવ આવે છે અને એ જાણે છે કે હું મારા આત્માથી જુદો પડી અને અત્યારે શુભભાવમાં છું, પરનું લક્ષ્ય થયું છે એવું એ જાણે છે. અને એવું જાણેલું એને એ રીતે પ્રયોજનવાન છે કે આ જે છે તે શુભભાવ છે, પરના લક્ષ્ય થતો ભાવ છે અને અહીંયાથી મારે જુદા પડી અને મારે સ્વરૂપમાં જવાનું છે. એટલે મુનિને સાતમું ગુણસ્થાન છે અને સાતમા ગુણસ્થાનથી ચલિત થઈને છઠ્ઠે ગુણસ્થાન આવે છે. એ વખતે જો શુભભાવ આવે છે તો મુનિ એને જાણે છે, એને એ જાણે છે. અને એને જાણે છે તો શુભ તરીકે જાણે છે, એને અટકવાના સ્થાન તરીકે જાણે છે, એ માર્ગના સ્થાન તરીકે જાણે છે. એટલે એનો આશ્રય કરતા નથી. પોતાની એ રીતે એ દશાને પણ જાણે છે કે મને આવો શુભભાવ વર્તે છે એટલે હજી મારો પુરુષાર્થ ઓછો છે. હું શુદ્ધભાવમાં ટકી નથી શકતો અને પાછો શુભભાવમાં આવું છું એટલે હજી મારો પુરુષાર્થ જે છે એ હજી એટલો બળવાન થયો નથી કે સ્થિરતા કરે. એટલે એ પ્રકારે એમને એ જે જાણવું છે એવો વ્યવહારનો વિષય, એ બધું જાણવું, પોતાની દશા, ગુણસ્થાન વગેરે, એ એમને માટે એ રીતે પ્રયોજનવાન છે. એમ નથી કે એ વખતે એમને જે સભાનતા વર્તે છે, શુભભાવ વર્તે છે, એનો આશ્રય કરવો પ્રયોજનવાન છે એમ નથી. એ બધો વ્યવહાર નયનો વિષય થાય છે, એ પ્રયોજનવાન નથી. એ માત્ર જાણેલો જ પ્રયોજનવાન છે, એ આશ્રય કરવા લાયક નથી. વ્યવહારને આશ્રય કરવા લાયક નથી. માટે વ્યવહાર નહીં છે જ નહીં એમ નથી, વ્યવહાર નહીં તો છે. અરે વ્યવહાર નહીં વિશેની વ્યાખ્યા પણ લોકો હજી બરાબર સમજતા નથી એટલે ગૂંચવાડા બહુ કરે છે. વ્યવહાર કોને કેવો એ સમજતા નથી. ભેદ કરીને જે કોઈ કથન કરવામાં આવે એ બધો વ્યવહાર છે. અખંડ વસ્તુ છે, અખંડમાં ભેદ કરી અને સમજવું એ પણ વ્યવહાર છે. એમ કહેવું કે આ ભગવાન આત્મા અનંત ગુણોનો પિંડ છે એવું કથનમાં લાવવું એ પણ અપેક્ષાથી વ્યવહાર છે. કેમ કે એ અનંત ગુણોનો પિંડ છે, એ અનુભવનો વિષય છે અને એને તમે કથનમાં લાવો છો, એ કથનમાં લાવો છો એ વ્યવહાર છે, એ વ્યવહાર થઈ જાય છે. કેમ કે બે વાત થઈ ગઈ ને, આત્મા અને આત્મા એવો અનંત ગુણોનો પિંડ એમ વાત થઈ ગઈ. અહીંયા તો આત્મા અનંત ગુણોનો પિંડ એવું કંઈ જુદું પડતું જ નથી ને, આત્મા જ અનુભવાય છે એવી વાત છે. અખંડ આત્મા જ અનુભવાય છે એવી વાત છે, એ નિશ્ચય નહીં છે. નિશ્ચય ન્યાય છે તે પ્રગટ કરવાનો છે. દ્રવ્યાનુયોગ છે એ આખો દ્રવ્યાનુયોગ જે છે એ કઈ શાસ્ત્ર છે એટલે એમ દ્રવ્યાનુયોગ નથી. કૃપાળુદેવે બહુ સરસ વાત કરી છે કે દ્રવ્યાનુયોગ તો પ્રગટ કરવાનો છે, એની તો પ્રાપ્તિ છે. દ્રવ્યાનુયોગ એટલે આપણે ચાર અનુયોગ એ શાસ્ત્ર જુદા પાડવા માટે ગણીએ છીએ એવો કોઈ દ્રવ્યાનુયોગ ખરેખર નથી. એ તો બધી વ્યવહારથી સમજાવવાની વાત કરી છે. દ્રવ્યાનુયોગ તો પ્રગટ કરવાની વાત છે. એટલે પોતાનું જે સ્વરૂપ છે દ્રવ્યાનુયોગમાં જે સ્વરૂપ એને જાણ્યું છે, જે નિશ્ચય નય દ્વારા જે સ્વરૂપ જાણ્યું છે એ એને પર્યાયમાં પ્રગટ કરવાનું છે, એવો એ વિષય છે. એને એ પ્રગટ નથી કરતો, એ વિષયને જાણતો પણ નથી, અને માત્ર શુભભાવમાં રહે છે તો એમાં કોઈ ધર્મ નથી. હવે વ્યવહાર નયનું બીજું મહાત્મા આપણે અગાઉની ગાથામાં પણ આપણે કરી ગયા છીએ કે તીર્થની પ્રવૃત્તિ વ્યવહાર દ્વારા જ હોય છે. એ વાત કરતા અહીંયા ગુરુદેવે વાત કરી છે કે વ્યવહાર નય આશ્રય કરવા લાયક નથી, માટે વ્યવહાર નય છે જ નહીં એમ નથી. વ્યવહાર નય તો છે, અને જો વ્યવહાર નય હોય જ નહીં તો પછી ચોથું પાંચમું છઠ્ઠું આદિ ગુણસ્થાનો બનશે જ નહીં. આ ગુણસ્થાનની જે વાત કરવામાં આવી છે એ ખરેખર ગુણસ્થાન એ કઈ જીવની અંદર નથી. જીવના મૂળ સ્વભાવમાં કોઈ ગુણસ્થાન રહ્યા છે એમ તો છે જ નહીં, કેમ કે એ તો ત્રિકાળ શુદ્ધ છે, એને ગુણસ્થાન ક્યાંથી હોય? ગુણસ્થાનનો અર્થ શું છે કે એની જીવની એવી એ વખતની દશા, એવી એની પર્યાય છે કે જેમાં એ શુદ્ધ ભાવ પણ છે અને અશુદ્ધ ભાવ પણ છે, એવી એની એ દશા છે, જુદી જુદી દશા છે. તો એવી જુદી જુદી દશા ત્રિકાળી નાયકમાં તો છે જ નહીં, એટલે એના દ્રવ્યમાં તો એ વસ્તુ છે જ નહીં. તો એ બધું શું છે? એ બધું શું છે? એ બધું પર્યાય રૂપે છે, અને એવું પર્યાય રૂપે જો જુદું પાડવામાં નહીં આવે કે આ ચોથા ગુણસ્થાન જેવી દશા છે, આ પાંચમા ગુણસ્થાન જેવી દશા છે, આ છઠ્ઠા સાતમાની દશા છે, એ જો જુદું પાડી ન શકાય તો પછી એ તીર્થની પ્રવૃત્તિ જ રહેતી નથી. તો પછી પુરુષાર્થ કઈ રીતે બનશે? એટલે એવો વ્યવહાર નહીં. એ ગુણસ્થાન આદિની વાત જે છે, પર્યાયમાં જુદું પાડવું, આ બધું જે છે એ બધું હોય છે, એટલે વ્યવહાર નય છે, અને વ્યવહાર નયનો એ બધો વિષય છે. અને એવા વ્યવહાર નયના વિષયને જાણવો એ પણ જરૂરી છે, એ જાણ્યા વિના આગળ વધી શકાશે. હવે બીજી રીતે પણ વાત લઈએ વ્યવહાર નયની, તો કે વ્યવહાર નય દ્વારા જ નિશ્ચય નયનું પ્રતિપાદન થાય છે. આપણે અગાઉની ગાથામાં એ કરી ગયા છીએ કે નિશ્ચય નહીં ને જાણવો છે તો એને પણ કઈ રીતે જાણી શકાય? વ્યવહાર દ્વારા જ જાણી શકાય. અને એમાં ઉદાહરણ આપણે એ લીધું છે કે જે અનાર્ય છે એને અનાર્યની ભાષામાં સમજાવી શકાય, બીજી ભાષામાં સમજાવી ન શકાય. એટલે નિશ્ચય નહીં ને જાણવો છે તો એ વ્યવહાર દ્વારા જ જાણી શકાય છે. એટલે વ્યવહાર તો છે, પણ એ વ્યવહાર આદરેલો પ્રયોજનવાન નથી, એ જાણેલો પ્રયોજનવાન છે, એ વાત અહીંયા લેવાની છે. એટલે વાત કરતા કહે છે કે એ બધા ગુણસ્થાન આદિ બનશે જ નહીં જો વ્યવહારને માનવામાં ન આવે તો, અને તો પછી તીર્થનો જ નાશ થશે, અર્થાંત પર્યાયના જે ભેદ છે તે રહેશે જ નહીં. માટે જેમ નિશ્ચય નયનો વિષય છે તેમ વ્યવહાર નયનો પણ વિષય તો છે, પણ તે આશ્રય કરવા લાયક નથી એમ યથાર્થ સમજવું. હવે અહીંયા વાત જે ચાલતી હતી એ આગળ લે છે. ગુરુદેવ કહે છે કે કારમણ શરીરની વાત ચાલે છે, અને જે કર્મનો ઉદય છે, થોડીક અહીંયા જરા સૂક્ષ્મતાથી વાત લીધી છે, થોડું વધારે બરાબર કોન્સન્ટ્રેશન સાથે સમજશો તો તરત સમજાઈ જશે. અહીંયા કારમણ શરીરની વાત ચાલે છે, જે કર્મનો ઉદય છે તે જળની પર્યાય છે, ભૂતગળના પરિણામમય છે, માટે તે ભગવાન આત્માથી ભિન્ન છે એમ કહે છે. પાઠમાં તો શરીરને આત્માથી ભિન્ન ન કહેતા અનુભૂતિથી ભિન્ન કહ્યું છે. એક દ્રવ્યથી બીજું દ્રવ્ય જુદું છે એ વાત તો પહેલા આવી ગઈ છે, એ વાત અહીંયા નથી લીધી. અહીંયા આ ગાથામાં એટલે અહીંયા પાઠમાં કે પૂતગળ શરીર એ આત્માથી ભિન્ન છે એ વાતને નથી લીધી, પણ એને બદલે અનુભૂતિથી એ ભિન્ન છે એમ કહેવામાં આવ્યું. શરીરને આત્માની જે અનુભૂતિ જે છે એનાથી ભિન્ન લેવામાં આવ્યું છે, કેમ કે રાગ કર્મ અને શરીરની પરિણતિથી લક્ષ્ય છોડીને જેણે એક ચૈતન્ય સ્વભાવી આત્માના લક્ષ્યે અનુભૂતિ પ્રગટ કરી છે તેને તેઓ ભિન્ન છે એમ જણાય છે. જો ભિન્ન છે એ તો વાત આપણે કરી દીધી, એ પણ વ્યવહારનું જ કથન થયું. ભિન્ન છે એ તો અનુભવવાનું છે. ચૈતન્ય સ્વભાવી આત્માનું લક્ષ્ય કરતા એવી પ્રતીતિ થઈ એ બધું ભિન્ન જણાયું. શું રાગ કર્મ શરીર બધું ભિન્ન જણાયું છે, અનુભવમાં આવ્યું છે, એને એ ભિન્ન છે. બધાને ક્યાં ભિન્ન છે? જેને અનુભવ કર્યો નથી એને ક્યાં ભિન્ન છે? એ તો બોલે છે, બોલે છે એથી ભિન્ન થવું છે ને. જે અનુભવે છે એને એ ભિન્ન છે, જે અનુભવતો નથી એને ક્યાં ભિન્ન છે? શું કહ્યું છે અહીંયા? કે પાઠમાં તો શરીરને આત્માથી ભિન્ન ન કહેતા અનુભૂતિથી ભિન્ન કહ્યું છે. અનુભૂતિથી ભિન્ન કહ્યું છે એટલે શું છે એનો આશય એ કહેતા કહે છે કે કારણ કે કેમ કે રાગ કર્મ અને શરીરની પરિણીતિથી લક્ષ્ય છોડીને, રાગ તરફ કર્મ તરફ અને શરીર તરફનું લક્ષ્ય છોડવું એટલે એની પરિણીતિ તરફનું લક્ષ્ય છોડવું. કેમ કે પરિણામ તો થાય છે ને, અહીંયા શરીરની પરિણીતિ જે થઈ રહી છે એ શરીરની પરિણીતિ એટલે પૂતગળની પરિણીતિ છે, એના તરફનું લક્ષ્ય છોડવું અને એક ચૈતન્ય સ્વભાવી આત્માનું લક્ષ્ય કરી અને જયારે અનુભૂતિ થાય ત્યારે એ અનુભૂતિના કાળે એને જે અનુભૂતિ કરે છે એને એને એ બધું ભિન્ન જણાય છે. શરીર આદિને કહેવા છે તો આત્માથી ભિન્ન, વાત તો એ કરવી છે કે શરીર આદિ જે છે એ આત્માથી ભિન્ન છે. પણ જ્યારે શરીર આદિથી ભિન્ન પરિણીતિ કરે ત્યારે ભિન્ન છે એમ ખ્યાલમાં આવે છે. બાકી તો શરીર ને આત્મા એક સાથે રહેલા છે એવું જ છે, એવું એ અનુભવી રહ્યો છે. એ ક્યાં એવું અનુભવી રહ્યો છે કે શરીરથી પોતે ભિન્ન જુદો છે એવું? એને જયારે જે કાળે અનુભવમાં આવે એટલે એ અનુભૂતિ થાય એ વખતે એને શરીરથી પોતે ભગવાન આત્મા ભિન્ન છે એમ જણાય. એટલે ખરેખર પાડવું છે જુદું. શું? શરીર અને આત્મા એ બેને જુદા પાડવા છે. પણ એ બેને જુદા પાડે છે કઈ રીતે? અનુભૂતિ દ્વારા જુદા પાડે છે. એટલે અહીંયા અનુભૂતિ લેવામાં આવી છે. શાસ્ત્રમાં સિદ્ધાંત પ્રમાણે તો કહી દીધું કે પૂતગળથી આ જીવ દ્રવ્ય જે છે તે પૂતગળ દ્રવ્યથી જુદું છે. એ તો સિદ્ધાંતની વાત થઈ. પણ એવું પૂતગળ દ્રવ્ય શરીર એને જુદું છે તો જુદું એ પાડે કઈ રીતે? એ અનુભવમાં અનુભૂતિમાં પાડે ત્યારે એ જુદું પડે છે. એટલા માટે અહીંયા અનુભૂતિની વાત લેવામાં આવી છે. પરિણતિ, જીવની પરિણતિ જેવી થાય, શુદ્ધ પરિણતિ થાય એ અનુભૂતિ છે. અને એ અનુભૂતિમાં એને શરીર જુદું અનુભવમાં આવે છે. એને શરીર અનુભવ જુદું અનુભવાય છે એટલે શરીરની પર્યાયો પણ એને જુદી પોતાથી અનુભવમાં આવે છે ત્યારે એને એ ખ્યાલ આવે છે. તેથી શરીર આદિ ને અનુભૂતિથી ભિન્ન છે એમ અહીંયા લેવામાં આવ્યું છે. અનુભૂતિની વાત કેમ લેવામાં આવી? કેમકે અનુભવ વિના ક્યાંથી એ જુદું પડશે? અનુભૂતિના કાળે જ એ જુદું છે. જે એને અનુભૂતિ નથી એને ક્યાં જુદું છે? શરીર સાથે તો એ રહ્યો જ છે. અનુભૂતિનો કાળ છે એ વખતે એ પોતે એવું જુદું અનુભવે છે. અગાઉ શ્લોકમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને પણ વાત કરી ને કે જગત આખાના બધા જ પદાર્થોથી પોતે જુદો તરતો, પોતે જુદો એનાથી તરતો એને અનુભવાય છે. પણ એ બધી અનુભૂતિના કાળની વાત છે ભાઈ. તો અગાઉની ગાથામાં જે વાત આવી દ્રવ્યથી જુદું, એ દ્રવ્યથી જુદું ક્યારે એને થાય છે? તો કે જયારે એને અનુભૂતિ છે ત્યારે થાય છે. એ વાત અહીંયા લીધી છે, એની સ્પષ્ટતા અહીંયા ગુરુદેવ કરી છે. હવે અહીંયા આગળ ઔદારિક શરીરની વાત લે છે ગુરુદેવ. અહીંયા કહે છે કે ઔદારિક શરીર પૂતગલમય પરિણામ છે. તેનું ક્ષણિક ક્ષણિક જે પરિણામન થાય છે તે જળ પૂતગલમય છે, તે જીવમય નથી, તે જીવના પરિણામમય નથી. અંદર આત્મા છે માટે તે ચાલે છે, પરિણમે છે એમ નથી. આપણે હવે નાની વાત અત્યારે નથી લેતા, પણ છતાંય કેટલાકને ન ખ્યાલ હોય તો કહી દઈએ કે ઔદારિક શરીર એટલે તિરિંચના અને મનુષ્યના શરીર છે તે ઔદારિક શરીર હોય છે. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન જે છે એમને પરમ ઔદારિક શરીર હોય છે. અને તીર્થંકર ભગવાન તો જન્મથી જ પરમ ઔદારિક શરીર લઈને આવે છે. પરમ અવતારી શરીર લઈને તીર્થંકર ભગવાન તો જન્મથી જ આવે છે, એમને જન્મથી જ આહાર હોય અને નિહાર ન હોય, અને પરમ અવતારી શરીર થાય એટલે આહાર હોતો નથી, નિહાર પણ હોતો નથી, એવું પરમ અવતારી શરીર હોય છે. દીક્રિય શરીર છે તે નારકીને હોય છે અને દેવને હોય છે, અને આહારક શરીર છે એ મુનિઓ એવું આહારક શરીર પોતે પોતાનામાંથી કાઢી અને એ પછી ધર્મ માટે થઈ અને જ્યાં તીર્થંકર ભગવાન કેવળી ભગવાન બિરાજતા હોય ત્યાં જવા માટે, જેમ કે અહીંયાથી ભરત ક્ષેત્રમાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જવા માટે, એ રીતે એવું આહારક શરીર બનાવી અને ત્યાં જાય છે, એવું આહારક શરીર છે. તેજસ શરીર ને કારમણ શરીર, કારમણ શરીર એટલે કર્મરૂપે છે તે કારમણ શરીર છે, અને તેજસ શરીર કે જેના દ્વારા આ શરીરની પ્રતિભા જણાય છે ને એ તેજસ શરીર છે. એને માટે એમ પણ કહેવામાં આવે છે કે આ બધું જે શરીરમાં જે ફિઝિયોલોજી જે ચાલી રહી છે એ બધું એ તેજસ શરીરનું કાર્ય છે. તો અહીંયા વાત આપણે જે ચાલે છે એનો વિચાર કરીએ, એ બધું આપણે પ્રશ્નોત્તર માળામાં ઘણું બધું કરી ગયા છીએ એટલે હવે આપણે ત્યાં નથી જતા, વધારે એનો વિસ્તાર નથી લેતા. જેને વધારે સમજવું હોય એમણે એમાંથી વાંચી લેવું. અહીંયા કહે છે કે એ અવતારિક શરીર છે એ પુદ્ગલમય પરિણામ છે અને તે જીવમય નથી, તે જીવના પરિણામમય નથી. અંદર આત્મા છે માટે તે ચાલે છે, પરિણમે છે એમ નથી. આ વાતને અહીંયા તો આપણે સમજવાની છે. અંદર આત્મા છે માટે એ ચાલે છે અને પરિણમે છે એમ નથી, કેમ કે પુદ્ગલનું પરિણમન એના પોતાના કારણે થાય છે, દ્રવ્યની સ્વતંત્રતા છે એટલે કંઈ આત્મા એને પરિણમાવનારો નથી. એનું પરિણમન એ કરે, આત્મા પોતાનું પરિણમન કરે. બંને દ્રવ્યનું પરિણમન એક સાથે થતું દેખાય આપણને, પણ બંને પરિણમનો જુદા છે, પોતપોતાના કારણે છે, બંને દ્રવ્ય જુદા છે. તેવી રીતે રાગનું નિમિત્ત છે માટે કારમેણ શરીરનું પરિણમન થાય છે એમ નથી. કારમેણ રજકણો જે છે, અહીંયા રાગ થયો એટલે પછી આશ્રવ થયો અને પછી ભાવ બંધ થયો અને પછી દ્રવ્ય બંધ થયો, એટલે કારમેણ રજકણો જે છે એ ભેગા થયા, એના સ્કંદ બન્યા અને કર્મની પ્રકૃતિ બંધાઈ. આ આપણે કહીએ છીએ, એ રીતે આપણે વાત કરીએ છીએ કે એના નિમિત્તે અહીંયા જીવના જેવા ભાવ થયા, રાગ કે દ્વેષના જે કોઈ ભાવ થયા, શુભ કે અશુભ ભાવ થયા, એવા ભાવ થતા એને એવા ભાવાશ્રવ થયા, ભાવ બંધ થયો અને એને લીધે થઈને દ્રવ્ય બંધ પણ થાય છે, એટલે કે કર્મને રજકણો જે છે એ ભેગા થઈ અને કર્મરૂપે એ સ્કંદ બને છે, બંધાય છે, એવી કર્મની પ્રકૃતિ બંધાય છે એમ આપણે જે કહીએ છીએ એને માટે અહીંયા વાત કરી છે. અહીંયા કહે છે કે તેવી રીતે રાગનું નિમિત્ત છે માટે કારમેણ શરીરનું પરિણમન થાય છે એમ નથી. રાગ છે માટે તે વખતે કર્મને ચારિત્ર મોહપણે પરિણમવું પડે છે એમ નથી. કારમેણ રજકણો જે છે એ ચારિત્ર મોહનીય રૂપે બંધાય, બરાબર કે દર્શન મોહનીય રૂપે બંધાય કે નામકર્મ રૂપે બંધાય, આ બધું જે બંધાવાનું જે થાય છે બધા ભેગા થઈ અને એમાં કેટલો રાગ થયો છે એટલે એ થાય છે એમ નથી. જો શાંતિથી આ વાત બેસાડવાની છે, થોડું અઘરું પડશે પણ હવે તો અભ્યાસ છે એટલે હવે એ વાત બેસાડવાની છે. ફરી ફરીને વાંચવું, કોઈને એમ લાગશે કે આવું કેવી રીતે હોય, આવું હોય તો પછી એ રહેતું જ નથી, ના એમ નથી, વાત બરાબર સમજવાની છે. રાગ છે માટે તે વખતે કર્મને એટલે કારમણ ચારિત્ર મોહ પણ પરિણમવું પડે અથવા તો કારમણ રજકણોને એ રીતે બંધાવવું પડે એમ નથી. રાગ છે માટે એ પેલા થાય છે એમ નથી. તે વખતે એ પેલા જે પરમાણુ છે કારમણ રજકણો છે, તો એ કારમણ રજકણો લઈએ, એ પરમાણુમાં એ રીતે એ પરિણમવાનો એ સ્વકાળ છે એટલે એનું પરિણમન એ વખતે એમ થવાનું છે, તેથી તે રીતે પરિણમે છે. અહીંયા વાત કાઢી નાખી છે, નિમિત્તને ગૌણ કરીને અહીંયા વાત કરી છે, નિમિત્તને અહીંયા બહુ ગૌણ કરી છે અને એ ગૌણ કરી અને વાત આખી દ્રવ્ય દ્રષ્ટિ તરફ લઈ જવી છે, એટલા માટે આ વાત અપેક્ષા સમજવાની છે. આપણે વ્યવહાર નહીંથી તો જે કહીએ છીએ તે બરાબર છે એમ જ છે, છતાં પણ સિદ્ધાંત પ્રમાણે જોવા જઈએ તો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરે નહીં, એટલે એક દ્રવ્ય જે છે એ બીજા દ્રવ્યને પરિણામ આવી શકતું નથી. પેલું દ્રવ્ય એના કારણે પરિણમે છે, એટલે કારમણ્ય રજકણો ભેગા થઈ અને ચારિત્ર મોહનીય રૂપે બંધાય છે તો બંધાય છે, બંધાય છે તો ભલે બંધાતા. એમ નથી કે જીવના એવા ભાવ થયા છે માટે બંધાયા છે, એમ નથી. આ વાત જરાક અઘરી પડે એવી છે. બધાને એમ થાય કે તો પછી ભાવ કરે અને એ ન બંધાય, એમ પણ નથી, એમ પણ નથી. બંનેનું જે પરિણમન જે થાય છે તે થાય છે. કારમણ રજકણોનું એ વખતે એવું પરિણમન થવાનો એવો કાળ હતો, સ્વકાળ છે. કેમ કે દ્રવ્યની સ્વતંત્રતા પછી રહેતી નથી. જો તમે એમ કહેશો કે અહીંયા જીવને કારણે થઈ અને પેલા નું પરિણમન થાય, તો પછી પેલું દ્રવ્ય સ્વતંત્ર, પૂતગળ દ્રવ્ય સ્વતંત્ર રહેતું નથી. એનું પરિણમન જે છે એના ઉપર જો જીવના ભાવની જો અસર પડતી હોય તો પછી એ દ્રવ્યનું પરિણમન સ્વતંત્ર રહેતું નથી. એટલે સિદ્ધાંત તો ખોટો પડે નહીં. તો સિદ્ધાંતને ખોટો ન પડવા દેવો હોય તો પછી આપણે વધારે એની ડેપ્થમાં જવું પડે, સૂક્ષ્મતાથી વિચાર કરવો પડે. એ વિચાર અહીંયા ગુરુદેવ મૂક્યો છે કે પૂતગળનું પરિણમન જે છે તે પરમાણુ એ રીતે પરિણમવાનો એનો એ વખતનો એ કાળ છે, એ સ્વકાળ છે. એ વખતે એ પરિણમન એમ થવાનું છે, તેથી તે રીતે તે પરિણમે છે. એમાં કંઈ રાગની કંઈ અપેક્ષા નથી. તેમ તેમ હવે આહારકની વાત લે છે કે તેમ આહારક વૃદ્ધિધારી મુનિને પ્રશ્ન પૂછવાનો વિકલ્પ આવ્યો માટે આહારક શરીર બનાવ્યું એમ નથી. મુનિને વિકલ્પ આવે પ્રશ્ન પૂછવા માટે થઈ અને તીર્થંકર ભગવાનના સમુદ્રમાં જવાનો, એટલે એ એવું શરીર બનાવે છે આપણે એમ કહીએ છીએ. અને પછી એ શરીર દ્વારા એ ત્યાં જાય છે, એક હાથનું શરીર બનાવે છે અને પછી જાય છે ત્યાં. તો કહે છે અહીંયા કે એવી રીતે જે આહારક શરીર છે એ વૃદ્ધિધારી મુનિને જ હોય, એમને એવી રીતિ હોય એ જ કરી શકે છે. પદ્મનંદી આચાર્ય એવું આહારક શરીર બનાવી અને મહાવીર ક્ષેત્રમાં ગયા હતા. કુમકુંદાચાર્ય ભગવાન તો ચારણ વિદ્યાથી ગયા હતા, એ આહારક શરીરથી નહોતા ગયા. એટલે અહીંયા એ વાત છે કે તેમ આહારક રિદ્ધિધારી મુનિને પ્રશ્ન પૂછવાનો કોઈ વિકલ્પ આવ્યો માટે એ આહારક શરીર બન્યું એમ નથી. તે સમયે આહારક શરીરનો પરિણમવાનો કાળ હતો માટે તે આહારક શરીર બન્યું છે. એ એની જન્મક્ષણથી એ વખતે એ એ શરીર એવું થવાનું હતું, પૂતગળનું એવું જ પરિણમન થવાનું હતું માટે થયું છે. જીવે તેને બનાવ્યું એમ કહેવું એ બધી વ્યવહારની વાતો છે. વ્યવહારથી કહેવામાં આવે કે મુનિએ એવું શરીર બનાવ્યું અને પછી એ દ્વારા એ ગયા અને પ્રશ્ન પૂછ્યા, સમાધાન મેળવ્યા. એટલે અહીંયા દ્રવ્યની સૂક્ષ્મપણે સ્વતંત્રતાની વાત લેવામાં આવી છે. અને આ વાત દ્વારા આપણે એ જ સમજવાનું છે કે ભગવાન આત્મા એવો ને એવો શુદ્ધ ત્રિકાળ છે, એ કોઈની અસર નીચે આવ્યો નથી. એક વાત એ સમજવાની છે. અને બીજી વાત એ સમજવાની છે કે અનાદિથી જે જીવને સંસ્કાર પડ્યા છે કે હું પરના કામો કરી શકું છું કે પરના કામો એ કરી નથી શકતો, એ દ્રઢતા કરાવવાની છે કે પરના કોઈના કામ એ કરી શકતો નથી, પરને પરિણમાવી શકતો જ નથી. એની દ્રઢતા કરવા માટે આ સિદ્ધાંત સમજાવવામાં આવ્યો છે. અભ્યાસ ન હોય ને એટલે લોકો તરત વિરોધ કરવા માંડી જાય. પૂરો અભ્યાસ ન હોય ને એટલે કઈ અપેક્ષાએ શું વાત કરવી છે? અહીંયા તો આ ઉપકાર કર્યો છે આપણી ઉપર કે આપણને અનાદિના એવા સંસ્કાર પડ્યા છે ને આપણે એમ કહીએ છીએ કે હું મારા શરીર દ્વારા આ કરું છું, તે કરું છું, હું દાન કરું છું, વ્રત કરું છું, તપ કરું છું. અરે ભલા ભગવાન, તું ભગવાન આત્મા, તારે વળી ક્યાંથી દાન થયા, ત્યાંથી વ્રત થયા અને ક્યાંથી તપ થયા? આત્માને ક્યાં છે એ વસ્તુ? આત્મા ખાતો પીતો નથી તો પછી ખાવાનું છોડે છે, વાત ક્યાં જ આવી? વાત જ ક્યાં રહી? હવે આ વાત યાદ આવી છે તો એક વાત કહું. હમણાં પહેલા પણ એક વાર વખત વાત તો થઈ છે, મને લાગે ટેમ્પામાં કે ક્યાંક વાત થઈ છે ડીસીમાં, પણ હમણાં સપ્ટેમ્બરમાં એલએમાં પર્યુષણ વખતે આ વાત થઈ હતી કે વ્રત વિષયની ને એની વિશેની વાત ચાલતી હતી, તપની વાત ચાલતી હતી. ત્યારે મેં એમ કહ્યું કે જે ત્રણ વખત ખાય છે એ બે વખત ખાવાનું છોડીને એક વખત ખાય છે તો આપણે એને તપ કહીએ. બાહ્ય તપની વાત છે પ્રભુ, ખોટા અર્થ ન સમજવા. અહીંયા એક એક વિચાર આપ્યો છે શાંતિથી સમજવાનો કે જે બાહ્ય તપમાં જે ત્રણ વખત ખાતો હતો એ હવે એ બે વખત છોડી દે છે એટલે એ ત્યાગ કરે છે અને એક વખત ખાય છે એટલે તપ થયું. હવે એ ત્રણ વખત ખાવાનું એ નક્કી કોણે કર્યું હતું? એને પોતે જ નક્કી કર્યું હતું ને કે એ ત્રણ વખત ખાય અને પછી બે વખત છોડ્યું એટલે એક વખત થયું એટલે તપ થયું. હવે હું એમ કહું કે એ જો એમ નક્કી કરે કે આપણે પાંચ વખત ખાવું છે અને પછી બે વખત છોડી દે, પાંચ વખત ખાવાનું નક્કી કરે ને બે વખત છોડી દે તો પણ ત્યાગ થયો ને. ધારો કે એ દસ વખત ખાવાનું નક્કી કરે અને બે વખત છોડી દે તો પણ ત્યાગ થયો, તો પણ ત્યાગ થયો ને. એટલે એ જ નક્કી કરનારો છે અને એ જ છોડનારો છે. એ બધું એની મતિ કલ્પના જ ચાલી રહ્યું છે ને, એમાં આત્માનું શું? આત્મા તો ખાતો નથી, આત્મા ક્યાં ખાય છે? એટલે એ ભાવ કરનારો એ જ છે. એમાં બાહ્ય તપમાં ખરેખર જોવા જઈએ તો એ રીતે શુભ ભાવ સિવાય બીજું કઈ નથી. આત્માને ક્યાં છે? આત્માને ખાવું જ નથી. તો કોઈ એમ કે હું આટલી વખત ખાઈશ અને પછી એમાંથી બે વખત છોડી તો પણ તપ થઈ જાય, વગર કઈ પણ કરે તપ થઈ જાય. એટલે આખી વસ્તુ જુદી છે. વસ્તુના સ્વરૂપને સમજવાની જરૂર છે કે સિદ્ધાંત શું છે, સિદ્ધાંત અપેક્ષાએ શું વાત છે એ સમજવી જોઈએ અને પછી પુરુષાર્થ ઉપાડવો જોઈએ. સિદ્ધાંત સમજ્યા વિના આમને આમ આંધળો પુરુષાર્થ કરવામાં આવે તો કઈ વળતું નથી. વ્રત અને તપનું સ્વરૂપ સમજવું જોઈએ કે અંતરંગ તપ વિના બાહ્ય તપ જે છે એ ખરેખર કોઈ રીતે તપ બનતું જ નથી. અંતરંગ તપ જે છે એ મુખ્ય છે, એની મુખ્યતા છે, અને અંતરંગ તપ કરવું છે એટલે સાથે બાહ્યમાં એવું જ તપ હોય છે. અંતરંગ તપની સાથે બાહ્યમાં એવું જ તપ હોય છે ત્યારે એને તપ કહેવામાં આવે છે. અને માત્ર અંતરંગ તપ વિનાનું બાહ્ય તપ છે તો શુભ ભાવ છે. અહીંયા આપણે વાત બીજી કરીએ છીએ. વૈક્રિય શરીરની હવે વાત આવે છે. અહીંયા કહે છે કે વૈક્રિય શરીર અનેક રૂપ ધારણ કરે છે. તે વૈક્રિય શરીરના પરમાણુઓની પર્યાય પણ કુદ્વળમય છે. જીવની ઈચ્છા છે માટે તે અનેક રૂપ ધારણ કરે છે. આ દેવો અને નારકી બધા અનેક રૂપ ધારણ કરે ને વૈક્રિય શરીરથી, એટલે એમની ઈચ્છા છે માટે એ બધા અનેક રૂપ ધારણ કરે છે એમ નથી. એમ હોય તો પછી એની ઈચ્છા પ્રમાણે થવા માંડ્યું, એટલે જીવ ઈચ્છે એ પ્રમાણે પેલા પૂતગળની પર્યાય થઈ એવું થઈ જાય, એટલે એ તો ખોટું પડે. જીવ એને પરિણામ આવી ગયો છે એમ થાય, એટલે સિદ્ધાંત તૂટી જાય છે. ના, સિદ્ધાંત તૂટતો નથી. જીવની ઈચ્છા છે માટે તે અનેક રૂપ ધારણ કરે છે એમ નથી. જે તે ક્ષણે જે રૂપે પરિણમવાનો તેનો એ સ્વકાળ છે તે રૂપે તે સ્વયં પરિણમે છે. એટલે વિક્રિય શરીર જે છે ને એમાં જે ફેરફારો થાય છે, જાત જાતના શરીર બને છે, ત્યારે પણ એ એમાં જીવ કંઈ એનો કરવા વાળો નથી, એનો કરતા નથી, એને પરિણમાવનારો નથી. એટલે એમ કહેતા દર્શાવવું એ છે કે જીવ પરના ઉદગળના એ કંઈ કાર્યો કરતો નથી, એના કોઈ પરિણમનમાં એ ભાગ લેતો નથી. એટલે ઉદગળના પરિણમનો જે થાય છે ત્યાંથી કરતાપણું છોડી દેવું, ત્યાંથી એકત્વ છોડી દેવું, એ સમજાવવા માટે આ વાત કહેવામાં આવી છે. સિદ્ધાંતની વાત કહેવાનો આશય એ છે કે તમે જે એકતા કરીને બેઠા છો અનાદિના, કે શરીર 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 શરીરના કામ હું કરું ને શરીરને હું પરિણમાવું ને શરીરને હું આમ રાખું ને શરીરને તેમ કરું ને, એ બધું તું કરી શકતો નથી ભાઈ. તું જરા ધીમો પણ આ બધું જે સમજાયું છે એ માટે સમજાયું છે કે શરીરના કાર્ય તું કરી શકતો જ નથી. એટલે શરીર સાથેનું તારું એકત્વ જે છે એ અહીંયા મોડું પાડી દીધું છે. આ સિદ્ધાંતનો વિચાર કરે તો એને એ એકત્વ તરત જ મોડું પડી જશે અને પછી એમ આગળ વધતા એના પુરુષાર્થમાં જે શરીર સાથેનું એકત્વ જે નડતર રૂપ થઈ રહ્યું હતું ને એ પછી નડશે નહીં. એટલે આ પ્રમાણે ઔદારિક છે, વૈક્રિય, આહારક, તેજસ, કારમણ્ય શરીર બધાએ એ બધાએ શરીરો જે છે એ ખરેખર એ જીવને નથી, કારણ કે તે પૂતગળ દ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. પોતાની એટલે આત્માની અનુભૂતિથી ભિન્ન છે. નિજ શુદ્ધ પરમાત્માની અનુભૂતિમાં તેઓ ભિન્ન ભાષે છે. જેને અનુભૂતિ છે એને તો એ ભિન્ન દેખાય છે, અનુભવમાં એવા જ આવે છે, ભિન્ન આવે છે. તેથી એ જીવને નથી, જીવના નથી, જીવના પરિણામ નથી. પરથી ભિન્ન પડીને જ્યારે આત્માની અનુભૂતિ કરે છે ત્યારે તે અનુભૂતિથી શરીરના પરિણામ તદ્દન ભિન્ન રહી જાય છે. એ બધા પરિણામ તદ્દન ભિન્ન રહી જાય છે. હવે એક બીજી સિદ્ધાંતની વાત અહીંયા આગળ આવે છે, એના પછીના પેરેગ્રાફમાં આપણે એ પણ લઈએ. ગુરુદેવ કહે છે કે જુઓ, ઔદારિક, વૈક્રિય આદિ શરીર એ શરીરપણે છે ખરા, પણ તે બધાએ જીવને નથી. જીવ તો શરીર વિનાનો ચૈતન્ય રૂપ ત્રિકાળ છે. વિશ્વમાં વસ્તુઓ અનંત છે અને જે અનંત છે તે અનંતપણે ક્યારે રહે? વસ્તુઓ અનંત છે એટલે દ્રવ્યો અનંત છે, તો એ અનંતપણે ક્યારે રહી શકે? તો અનંતપણે ત્યારે જ રહે કે એમાં કોઈ હસ્તક્ષેપ કરે નહીં, તો એને અનંતપણે રહેવા દેવામાં આવે, તો બીજો કોઈ એમાં હસ્તક્ષેપ કરે અને એને ફેરફાર કરે તો એ અનંતપણે રહી શકે? જ્યારે એકબીજાના કાર્ય કરે નહીં, એકબીજાને પરિણમાવે નહીં, એકબીજામાં ભળે નહીં, તો અનંતપણે રહી શકે? અનંતપણું રહે જ નહીં. નહીતર જો એકબીજામાં ભળી જતા હોય, એકબીજામાં ના કાર્યો કરતા હસ્તક્ષેપ કરતા હોય, તો કોઈ દ્રવ્ય એના મૂળ સ્વરૂપે રહી શકે નહીં, બધી ભેળસેળ થઈ જાય. જો એક થી બીજાનું કાર્ય થાય તો પૃથકપણે એટલે જુદા જુદા એ અનંત રૂપે રહી શકે નહીં. એટલે એ દરેક વસ્તુની પરિણતિ પોતાથી થાય અને બીજાથી ન થાય એવો એ સિદ્ધાંત છે, તો જ એ અનંતપણું છે, અન્યથા અનંતપણું રહેતું નથી, તો જ એ અનંતપણાની સિદ્ધિ થાય છે. એટલે અનંતપણાનો વિચાર કરીએ તો પણ સમજાય એવું છે કે અનંતપણું રહી શકે જ નહીં જો બીજાના કાર્યો કરવા જાય તો. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરી શકતું જ નથી. એટલે હવે નિમિત્તનું જોર કેટલું છે એને નિમિત્તને એ રીતે સમજવું બરાબર છે, વ્યવહાર નયના કથનોને એ રીતે સમજવા, અને અનુભૂતિના કાળે તો આ બધું બરાબર સ્પષ્ટ થઈ જ જાય છે. પણ જેને અનુભૂતિ થઈ છે એમણે આ વાત આપણે માટે લખી છે, કેમ કે અનુભૂતિ નથી એને આ સમજાવવું છે. પછી આગળ વાત આવે છે સાતમો બોલ, એમાં સંસ્થાનની વાત લીધી છે, તો આપણે આગળ બોલ આજે કરીએ. છઠ્ઠો બોલ આજે અહીંયા પૂરો થાય છે. હવે સાતમો બોલ આપણે અહીંયા લઈએ છીએ. જે સમચતુરસ્ય ક્રોધ પરિમંડળ સ્વાતિક ઉપજક વામન અથવા હુંડક સંસ્થાન છે તે બધું જીવને નથી, કારણ કે તે ઉદ્ગલ દ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની સ્વની અનુભૂતિથી ભિન્ન છે. જો અહીંયા સંસ્થાનની વાત લીધી છે અને પછી સહનનની વાત પણ લેશે, એટલે આઠમો બોલ જે છે એ સહનનનો છે. હવે સંસ્થાન હોય કે સહનન હોય એ બધી વસ્તુ કોની છે, એ વસ્તુ કોને લાગુ પડે છે? એ શરીરને લાગુ પડતી વસ્તુ છે, શરીરની વસ્તુ છે, શરીરની પર્યાય છે, એટલે પુદ્ગળની પર્યાય છે. એવા સંસ્થાન જે આકાર જે છે ને બધા, એ સિમેટ્રી, જે સિમેટ્રી છે સંસ્થાન, એ બધી સિમેટ્રી છે. તો એ બધા કોના હોય? શરીરના હોય, એટલે આત્માના ક્યાંથી હોય? અને અનુભવે જે છે ત્યારે એ વખતે એને કોઈ એ સંસ્થાન હોતું નથી. છતાં એમ કહેવામાં આવે છે કે જયારે કેવળ જ્ઞાનની ભગવાન આત્મા જે છે એને એવું જ સંસ્થાન હોય, એક એને લૂલા લંગડાપણું બાળાપણું કે એવું કંઈ હોતું નથી. જે જે જીવ આ ભાવમાં કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવાનો છે એની એને એવું જ શરીર મળે, એને શરીર સ્ત્રીનું શરીર પણ મળતું નથી, એને સ્ત્રીનું શરીર પણ મળતું નથી, નિજ ગોત્ર પણ ના મળે, અને શરીરની અંદર પણ એને કોઈ એવી ખામી હોય જ નહીં. તીર્થંકર ભગવાનની તો વાત જ જુદી છે, તો એમને તો પરમ અવતારિક શરીર હોય છે અને એમને તો બધું સર્વશ્રેષ્ઠ જ મળે છે, એમને તો એવું જ સંસ્થાન હોય છે. પણ બીજાને પણ જે કેવળ જ્ઞાન પ્રગટ કરવાના છે આ ભાવમાં, એમને પણ છતાં એમ કહેવામાં આવે છે. પણ એ છે માટે કેવળ જ્ઞાન થાય છે એમ નથી, એ તો શરીરની વસ્તુ છે, એને કારણે થઈને કેવળ જ્ઞાન થાય છે એમ નથી. અહીંયા કહે છે કે નામકર્મનો ઉદય એ નિમિત્ત છે માટે થાય છે એમ નથી. ગજબ વાત છે. અંદર પુણ્યનો ઉદય છે માટે પૈસા આવે છે એમ નથી. અહીંયા નામકર્મનો એવો ઉદય છે માટે એવા સંસ્થાન થાય છે એમ નથી. અને એ રીતે બીજી વાત પણ સાથે લીધી છે કે અંદરમાં એવો પુણ્યનો ઉદય છે માટે પૈસા આવે છે એમ નથી. આપણે તો હાલતા ચાલતા બોલીએ છીએ કે ભાઈ પુણ્યનો ઉદય હોય તો લક્ષ્મી મળે, આમ મળે, તેમ મળે, બોલીએ છીએ ને. અહીંયા ના પાડે છે, શું કહે છે કે અંદર પુણ્યનો ઉદય છે માટે પૈસા આવે એમ નથી. કેમ કે પુણ્યનો ઉદય જે છે એ અહીંયા જુદો છે, જે જુદી વસ્તુ છે, અને પૈસા છે એ જુદી વસ્તુ છે. કારણ કે ઉદયના પરિણામ ભિન્ન છે અને જે પૈસા આવે છે એની પરિણતિ પણ ભિન્ન છે. માટે કર્મને લઈને પૈસા આવે છે એ વાત યથાર્થ નથી. ઘણી સૂક્ષ્મતાથી વાત લીધી છે, ફરીથી બરાબર સમજવાનું છે. આમાં કર્મને લઈને પૈસા આવે છે એ વાત યથાર્થ નથી. પૈસા જુદું દ્રવ્ય છે, કર્મ જુદું છે, એ બંને પૂદગળો જુદા છે. એક પૂદગળ બીજા પૂદગળને લાવે એવું બનતું નથી. માટે કર્મને લઈને પૈસા આવે છે એ વાત યથાર્થ નથી. આગળ વળી પણ કહે છે કે સાતાના ઉદયને લઈને અનુકૂળ સંજોગો મળે છે એમ કહેવું એ પણ કથન માત્ર છે. સાતા વેદનીયનો ઉદય છે માટે અનુકૂળ સંયોગો મળે, અને અસાતા વેદનીયનો ઉદય છે માટે પ્રતિકૂળ સંયોગો મળે એમ આપણે કહીએ છીએ ને, એની અહીંયા ના પાડી છે ગુરુદેવે. શું કહે છે? એ તો કહેવા માત્ર છે, કથન માત્ર છે, એમ છે નહીં, ખરેખર નથી, વસ્તુ સ્વરૂપ એમ નથી. અસાતાના ઉદયને લીધે શરીરમાં રોગ થાય છે એમ એ નિમિત્તનું કથન છે. બાકી તો શરીરના પરમાણુઓને રોગરૂપે પરિણમવાનો કાળ હોવાથી એ રોગરૂપે પરિણમે છે. શરીરના પરમાણુઓ જુદા અને કર્મ જુદા, બંને જુદી વસ્તુ છે, બંનેની સ્વતંત્રતા અહીંયા લીધી છે. પેલા પરમાણુઓ શરીરના છે એને એ રોગરૂપે અવસ્થા થવી એ એવો એનો એ વખતનો કાળ છે, ત્યારે એ થાય છે. એમાં જીવ પણ કંઈ કરતો નથી ને પેલા કર્મ પણ કંઈ કરતા નથી. સમચતુસ્ર સંસ્થાનની જેમ નેગ્રોધ પરિમંડળ, સ્વાતિ, કુબજક, વામન અથવા હુંડક સંસ્થાન એ બધાએ જીવને નથી, કારણ કે તે પૂદગળ દ્રવ્યના પરિણામમય હોવાથી અનુભૂતિથી ભિન્ન છે. આ શરીરનો જે આકાર છે તે બધો જળનો આકાર છે અને પૂદગળના પરિણામમય છે. આત્માને લઈને તેમાં કાંઈ થાય છે એમ નથી. પણ પૂર્વે જે શુભાશુભ ભાવ કરેલા ત્યારે જે કર્મ બંધાયા હતા તે કર્મને લઈને એમાં કાંઈ થાય છે એમ પણ નથી. કર્મનો ઉદય આવો એ વખતે અને એ જ પ્રમાણે થવું એ બે વસ્તુ પણ જુદી છે. અહીંયા દ્રવ્યની ખૂબ સ્વતંત્રતા દર્શાવી છે અને એવી દ્રવ્યની સ્વતંત્રતા અને આપણે પકડવાની છે. સહનની વાત પણ એમાં એ જ રીતે આવી જાય છે. એમાં સહન એટલે હાડકાના બંધારણ, મજબૂતાઈ એની વાત કરી છે. વજ્ર ઋષભ નારાજ સહનન વિના કેવળ જ્ઞાન ન થાય એમ આવે છે ને, પણ એમ નથી. જેને કેવળ જ્ઞાન થવાનું છે એને એવું સહન હોય છે. નિશ્ચયથી તો કેવળ જ્ઞાનની પર્યાય પોતાના કારણે થાય છે, દ્રવ્યના તથા ગુણના કારણે થાય છે એમ પણ નથી. તે પર્યાયનું પરિણમન પોતાના સત્કારકથી તે રૂપે પરિણમવાનો કાળ છે તેથી થાય છે. સટકારકો એના પોતાના. આ વજ્ર શુભ નારાજ સહનન નિમિત્ત છે માટે કેવળ જ્ઞાન થાય છે એમ નથી. બીજી એક વાત પણ લીધી છે કે સ્ત્રીને ત્રણ સહનન હોય છે અને તેથી તેને કેવળ જ્ઞાન થાય નહીં એમ શાસ્ત્રમાં આવે છે. દિગંબર માન્યતા પ્રમાણે જે છે ને શાસ્ત્રમાં એમ જ આવે છે. એ તો સ્ત્રી પર્યાયમાં કેવળ જ્ઞાન થવાની યોગ્યતા નથી તેથી થતું નથી, ત્યારે નિમિત્ત કેવું હોય છે તેનું ત્યાં જ્ઞાન કરાવ્યું છે. સ્ત્રીનું શરીર છે માટે સાધુપણું આવતું નથી એમ નથી. નગ્ન દિગંબરપણું નથી હોતું ને, સ્ત્રીનું શરીર છે, સ્ત્રીની પર્યાય છે અને સ્ત્રીનું શરીર છે તો નગ્ન દિગંબર મુનિપણું હોય નહીં તો સાતમું ગુણસ્થાન આવે નહીં, એટલે સાતમા છઠ્ઠાની વાત હોતી જ નથી. એટલે પછી આગળ કેવળ જ્ઞાનનો પ્રશ્ન નથી. આ રીતે આપણે સમજીએ છીએ. પણ અહીંયા થોડી બીજી રીતે વાત કરી છે કે એમ નથી કે એ સ્ત્રીનું શરીર છે માટે સાધુપણું આવતું નથી એમ નથી. પરંતુ સ્ત્રીનો દેહ હોય તેને આત્માની પરિણતિનું છઠ્ઠું ગુણસ્થાન આવે એવી યોગ્યતા જ હોતી નથી એમ નિમિત્તનું ત્યાં યથાર્થ જ્ઞાન કરાયું છે કે જ્યારે એને એ છઠ્ઠું ગુણસ્થાન સાતમું ગુણસ્થાન ન આવવા રૂપ એવી એની યોગ્યતા એ વખતે છે તો એ વખતે નિમિત્તમાં એ શરીરનું સ્ત્રીનું શરીર છે. એ વખતે નિમિત્ત એવું છે એટલે નિમિત્તનું જ્ઞાન કરાયું છે કે એ વખતે કેવું નિમિત્ત હતું એ નિમિત્તનું જ્ઞાન કરાયું છે. એટલે જે નિમિત્ત હોય છે એનું કઈ રીતે આપણે સમજવું એની અહીંયા વધારે સ્પષ્ટતાઓ કરી દીધી છે. હવે આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.
સુખદામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખદામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મરી ते वरते जयते प्रणभु पदते वरते